वंशी विभूषित करा नवनीरदाभा पीतांबरा अरुणबिम्बफलाधरोस्ता पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। यं स्वानुभावमखिलं श्रुतिसारमेकम् अध्यात्मदीप्तमतिति शततातमोन्धम् संसारिणा करुणया पुराणगुह्यम् तं प्रचोदितायेन पुरा सरस्वती वितन्वता जास्य सतिं स्मृतिं हृदि स्वलक्षणा प्रा दुर्भूत किलास्यत समे ऋषिणा ऋषभ प्रसीदता भूतै महद्धीर्य इमा पुरो विभू निर्मायशेते यदमृषु पुरुषम् भुङ्क्ते गुणांसो दशसो दशात्मक सोलङ्कृचिष्ट भगवान् वचांसि मे करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्रीकृष्णराधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीवे पिबत्स्वा अमृतमे तदेव गोविन्द दामो धरमाधवेति गोविन्द दामो धरमाधवेति तो श्रीमद् भागवतम ज्ञान यज्ञ ना प्रथम दिवस नो आ द्वितीय सत्र भगवान नी परम करुणा अने संतोनी अमी दृष्टि नो आ प्रताप आ प्रभाव के येन केन प्रकारे न आपणु बधानु मन भगवत उन्मुख थयु छे, भगवत सेवा कार्य मा आपणे रत छी, परम सौभाग्य छे। અને ભગવત સેવામાં સર્વોપરિ કાર્ય છે શ્રવણ કીર્તન। શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે શ્રવણ કીર્તન જલે કરય સિંચન। અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવાત્માઓ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલા છે, પણ બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જી। કોઈ કોઈ ભાગ્યશાળી જીવાત્મા ની ઉપર વૈષ્ણવ ગુરુની કૃપા થાય છે અને ગુરુ કૃષ્ણ પ્રસાદે પાય ભક્તિ લતા બીજ। આ ભક્તિ લતાનું હૃદયમાં સંચાર થાય છે અને આ ભક્તિ લતાને પોષક કરનારા ભક્તિની નવ વિધિઓ, ભક્તિના નવ અંગો જેમાં પ્રમુખ છે શ્રવણ અને કીર્તન। તો ભગવાનને પરમ પ્રિય સેવા છે કે ભગવાનની કીર્તિનું ગાન યશ ગાવું। ઘણી વખત મનુષ્યોમાં અને વૈષ્ણવોને પણ એ પ્રશ્ન થાય કે આમ બેઠા રહીને ભગવાનના ગુણ ગાવા અને ભગવાનની કથા સાંભળવી, આ વળી ભગવાનની કઈ સેવા? સમજાતું નથી, સર્વોપરી સેવા છે, પણ આમ આપણે આપણી બુદ્ધિથી વિચાર કરીએ ત્યારે એમ થાય કાંઈ કામ જ કરવું નહીં, નગરી માળા જ કરવી ને કથા સાંભળવી, આ કાંઈ સેવા કહેવાય? સેવાવાળા તો આમ લાગ્યા રહે। પણ જુઓ સારમાં કહો ને તો સેવાનો અર્થ થાય છે સેવ્ય વ્યક્તિની પ્રસન્નતા। જેની તમે સેવા કરવા માંગો છો એ ભગવાન કઈ સેવાથી પ્રસન્ન છે એ પહેલા જાણો, અને ભગવાનના જે ગુણગાન કીર્તન ગાય ને એ ભગવાનને અતિ પ્રિય છે। પોતાના નામ ગુણ લીલા યશને સ્વયં પ્રભુ ગાતા પણ રહે છે અને સાંભળતા રહે છે, અને ગીતામાં તો એને સ્પષ્ટ કહી દીધું કે જે આ મારી ભગવદ્ ગીતા ભાગવતમ જ્ઞાનની કથાનો જે પ્રચાર કરે છે મને પ્રિય છે, સ્પષ્ટ કહે છે ભગવાન। અને તમે આમ સાધારણ બુદ્ધિથી તે મનુષ્ય લેવલમાં આપણે વિચાર કરીએ ને તો આપણું ગમે એવું મોટું કોઈ કામ કરી દેતા હોય, આપણને ખાવાનું પગાડતા હોય, આપણને કપડાં લઈ દેતા હોય, પણ એ બધા કરતા વ્યક્તિ આપણને એ ગમે જે આપણા વખાણ કરે, હે ને? આપણા વખાણ કરે ને એ માણસ આપણને પહેલા ગમે, ભલે આપણું પૂરું જીવન પણ એની કરતા વખાણ કરવાવાળો ગમે। તો ભગવાનના વખાણ કરવાવાળો હોય ભગવાનને, અને એ તો સાચા વખાણ છે, ભાઈ આપણા ખોટા હોય, કારણ કે ભગવાનના તો જે નામ છે, જે ગુણ છે, જે લીલા વૈભવ ઐશ્વર્ય સ્વરૂપ, આ તો સત્ય છે, આપણું તો નશ્વર મિથ્યા છે, માયાજનિક ક્ષણિક। તથાપિ કર્ણને અતિ પ્રિય લાગે છે અને કરનાર વ્યક્તિ આપણને સૌથી પ્રિય થઈ જાય છે। ભગવાનના તો સત્ય છે ને આ નામ। શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે તો નામ નામ કારી બહુદા નિજ સર્વશક્તિ, ભગવાન નામ અને ભગવાનમાં કોઈ અંતર નથી, અભિન્નત્વાત નામ નામિનઃ, સર્વશક્તિ ભગવાનની ભગવાન નામમાં અર્પિત છે। આ સંસારમાં તો જેના જેવા નામ છે ને એવા કઈ ગુણ હોય એવું જરૂરી નથી, હોતા જ નથી। જો કે સંતો કથા કે નારદજી એકવાર પૃથ્વી ઉપર આંટો મારવા આવ્યા તો એક મહિલા છાણા થાપતી હતી અને કીધું તારું નામ હું? તાકે લક્ષ્મીબાઈ। તાકે લક્ષ્મી થઈને છાણા થાપે? આગળ ગયા તો એક ભિખારી કટોરો લઈને ફરતો, તારું નામ? તાકે ધનસુખ, એટલે ધનસુખ થઈને ભીખ માંગે? ત્યાં તો ચાર જણા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ એક ઠાઠડી લઈ જતા હતા. કે કોણ ભાઈ જો અમરસિંહ, અમરસિંહ મરી જાય ધનસુખ પાંચમી ભીખ માંગે લક્ષ્મી તેને ધાણા સાપે. એ કરતા આમાં કોઈ નામ જેવા કોઈ ગુણ હોતા નથી મનુષ્ય, પણ ભગવાનના નામ એની લીલા એની શક્તિ અને ગુણોને આધારે જ પડેલા. નામ છે ગિરિવર ધારી તો ધારણ કર્યો હતો એટલે પીડ્યું છે અને શક્તિ સમર્થ છે. રાસ બિહારી સમસ્ત રસની મૂર્તિ મહાન સ્વરૂપ અખિલ રસામૃત મૂર્તિ ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી મંગલાચરણમાં શ્લોક લખે કે અખિલ રસની જે મૂર્તિ છે સુતિ જેને રસો વહી શકે છે. તો ભગવન નામ ભગવદ ગુણ લીલા ભગવદ ધામ ભગવાનનો પ્રસાદ અને ભગવાનનો આ ગ્રંથ ભાગવત એમાં કોઈ ભિન્નતા નથી, એક તત્વ છે. અને એટલા માટે એક સમાન રીતે જીવનું પૂર્ણ મંગલ કરવામાં મહાસમર્થ છે. તો આપણે ભાગવત પુરાણની આ પવિત્ર પાવન યશ ગાથાને સાંભળી રહ્યા છીએ. જે ભાગવત કથાને નિત્ય મોટા મોટા મહાજનો મહર્ષિઓ દેવર્ષિઓ દેવતાઓ કરતા રહે છે, પુરાણ બહુ સુંદર શબ્દ છે. પુરાણ પુરા શબ્દનો અર્થ થાય પ્રાચીન અતીત પૂર્વે થયેલી સત્ય ઘટના. અણ શબ્દ જે છે પુરા મતલબ પૂર્વે અને અણ શબ્દનો અર્થ થાય કહેવું. આમ તો સંસ્કૃત ભાષા ધાતુ અનુસાર વિચાર કરવામાં આવે તો અણ શબ્દનો અર્થ થાય જીવનમાં સહાયક થવું. યાસ્ક મુનિ કરીને એક થઈ ગયા બહુ વેદજ્ઞ વિદ્વાન. એ તો કહે છે પુરા એવો નવમ ભવતી, પુરાણ હોવા છતાં નિત્ય નવીન જે રહે છે એને પુરાણ કહે છે. આપણા પૂર્વજોનો દેવર્ષિ ઋષિ મુનિઓનો સંચિત કરેલો અખૂટ જ્ઞાનનો ભંડાર છે આ પુરાણ. અને સ્કંદ પુરાણમાં તો સ્પષ્ટ લખ્યું છે પુરાણમ આત્માં વેદ, વેદોની આત્મા છે પુરાણ. આ જેટલી માથાકૂટ છે ને આ સંસારની અંદર, જેટલી પ્રકારની ચિંતા અને દુઃખ, એનું મૂળ કારણ છે અજ્ઞાન. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર એક સૂત્ર કહેતા, એક વાક્ય કહેતા કે આ સંસારમાં કોઈ વસ્તુની કમી નથી, એક જ વસ્તુની ઓછપ છે, એ છે ભગવદ્ જ્ઞાન. એ નથી અને એ જ સંસાર બંધનનું મૂળ કારણ છે અજ્ઞાન. અહમ મમ ઇતિ. ભાગવતને તો મહાપુરાણ કીધું છે. આમ તો સામાન્ય તરીકે પ્રત્યેક પુરાણમાં 5 લક્ષણો હોય, પણ આમાં તો 10 લક્ષણો છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુતય મન્વંતર ઈશાનુ કથા નિરોધ મુક્તિ આશ્રય. બીજા સ્કંદમાં શુકદેવ ગોસ્વામી 10મા અધ્યાયમાં પ્રથમ શ્લોકમાં, અર્થાત સૃષ્ટિનું પ્રકૃતિનું તત્વનું સર્ગનું વિસર્ગનું. હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ જે ઉપર ચડે ની પડે, નીચે રહેવામાં મજા છે. યા જડ કેમેરો આપણને ઉપદેશ આપે છે એ બહુ મોરી થવામાં. પુરાણ ભાગવત પુરાણ તો પુરાણોની પણ એટલી જ મહિમા છે. વેદોના સૂત્રોને કથાઓ દ્વારા જે પૂરિત કરે છે તો ભાગવત પુરાણની પાવન યશ કથાને આપણે આજે સવારથી પ્રવાહિત કરી છે. કઈ જગ્યાએ થયું શ્રીમદ ભાગવતમ? નૈમિષે સૂતમાસી નૈમિષ અરણ્ય જે ધેનુમતીના કિનારે આવેલું છે, ગૌમતીજીના કિનારે, ભારત વર્ષમાં લખનૌથી 60 કિલોમીટર પૂર્વમાં જાઓ તો નૈમિષ અરણ્ય આજે પણ ઉપસ્થિત છે. નૈમિ શ્રીધર સ્વામી બહુ સુંદર એક ઇતિહાસ આપણી સામે મૂકે છે ટીકામાં. જ્યારે પ્રથમ અધ્યાયના શ્લોકમાં આવે નેમી શારણ્ય નેમિષ વત્તા અરણ્ય ઇતિ નેમી શારણ્ય. અરણ્ય શબ્દનો અર્થ થાય વન, જંગલ, જ્યાં સાત્વિક વાતાવરણ સ્વાભાવિક હોય, જ્યાં નદી ઝરણા વૃક્ષ પશુ પક્ષી ની ટહુકાર સ્વાભાવિક એકદમ સાત્વિક વાતાવરણ. જેવો આ કથા મંડપ પણ છે ને, એ પણ ભગવાન અને ભગવાનના ભક્તો ને એની વચ્ચે ભગવત ચર્ચા થાય ને, આ વિશુદ્ધ સત્વમય વાતાવરણ અહીંયા રાખવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ પોતાના મોબાઈલ સ્વિચ ઓફ રાખવા જોઈએ, કારણ કે આ વાતાવરણને બહુ દૂષિત કરે છે, ચેતનાને ઉન્મુખ કરી દે છે ભગવત કથામાંથી. દ્વારે આવી ગયા પછી તે મોબાઈલ કદાચ એને બહાર લઈ જઈ શકે છે, એને ઉપાડીને, કારણ કે મહા માયા છે આ મોબાઈલ. આપણે ગુજરાતીમાં એ કહેવાય ને, એનું મો બાળવા જેવું છે મોબાઈલનું, મો બાળને એનું એમ કે આપણે ગઢા. તો ભગવત કથાના દ્વારે બેઠા છે એ સંતોની વચ્ચે, તો વાતાવરણને એકદમ શુદ્ધ રાખવાની બહુ જરૂર છે, કારણ કે સ્થાનનો પણ એવો જ પ્રભાવ પડે છે. સમયનો સ્થાનનો પોતાનો સ્વતંત્ર પ્રભાવ હોય છે. આ તો સ્વાભાવિક નેમિષારણ્ય જેવી પાવન જગ્યાની કથાનો જ્યારે ઇતિહાસ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે પણ પોતાના ભક્તિભાવ અને પ્રેમ સેવા સમર્પણથી કોઈ પણ સ્થાનને તીર્થ બનાવી શકાય છે, કારણ કે જ્યાં વૈષ્ણવો અને જ્યાં ભગવાનની કથા હોય એ તીર્થથી અભિન્ન રહી જાય છે. એટલા માટે નશા આદિ પ્રવૃત્તિમાંથી પ્રત્યેક વ્યક્તિએ મુક્ત રહેવું જોઈએ, સંસારિક ચર્ચાઓમાંથી નિર્મૂળ રહેવું જોઈએ. એક જ લક્ષ્ય હોવું જોઈએ, ભગવાનની આ કથા સાંભળવી છે અને એના હૃદયમાં ઉતારવી છે અને એને જીવન ભગવત કથાના આધારે જીવવું છે. બસ પાત્રતા છે ભગવત કથાની. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાનું પાત્ર વધારવાનું છે. નૈમી શબ્દનો અર્થ થાય આપણા ગુજરાતીમાં અણી. બ્રહ્માજી પાસે ઋષિ મુનિઓ ગયા કળિયુગના આગમનના એંધાણી ચિહ્નોને જોઈ અને સમસ્ત જન જગતના કલ્યાણની ભાવના રાખવા વાળા શ્રેષ્ઠ ઋષિ મુનિઓ એક બે ત્રણ ચાર નહોતા, સંતો કહે છે કે 88,000 હતા, કઈક જગ્યાએ 60,000. 60,000 એટલે કેટલા થાય ખબર છે ને, આખો વિજયરાજ આવી જાય તો એ નહો માય 60,000. અને એ બધા ઋષિ મુનિઓ અને દેવતાઓ બ્રહ્માજી પાસે જઈને સ્તુતિ વંદના કરે કે અમારે ભગવાનની આ દિવ્ય પ્રસન્નતા અર્થે અને જગતના જીવોના કલ્યાણ અર્થે યજ્ઞ કરવા છે, કારણ કે ગીતામાં ભગવાન કહે છે યજ્ઞાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધનમ. તો એટલા માટે વિશ્વ બ્રહ્માંડમાં એવું કયું પાવન પવિત્ર સ્થાન છે જ્યાં અમે ભગવદ યજ્ઞને સમાપન કરી શકીએ? તો બ્રહ્માજીએ મનોમન ચક્રનું નિર્માણ કર્યું અને એ ચક્ર ફરતું 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 ભારત ભૂમિમાં પાવન જે અત્યારે નેમિષારણ્યની ભૂમિ છે ત્યાં એ ચક્ર જમીનની અંદર ધસી ગયું. અને એ ચક્રના જે આરા છે ને, અણી જેને કહેવાય, આરા નૈમી જ્યાં શીર્ણ થઈ ગયા જમીનમાં જગ્યા ધસી જવાથી એ જગ્યાને નૈમિષ કહેવાય. અને એ વન હતું એટલે નામ પડ્યું નૈમિષારણ્ય. અર્થાત યજ્ઞ માટે ભગવત ગુણ ચેતના સાત્વિક વિશુદ્ધ ચેતવામાં પોતાને સ્થિર કરવા માટે નૈમિષારણ્ય એક પાવન પવિત્ર ભૂમિ છે. આ બ્રહ્માજી દ્વારા સંદેશ દેવાનો, સંદેશ દેવાનો. અને એટલા માટે શૌનક આદિ ઋષિ મુનિ એ પાવન પવિત્ર ક્ષેત્રમાં આવી અને યજ્ઞ માટે તૈયાર થયા. તો શ્રીમદ ભાગવતની આ કથા નેમિષારણ્યમાં થઈ, એક આ ઇતિહાસ છે. આની દાર્શનિક વ્યાખ્યા પણ છે, સિદ્ધાંતિક વ્યાખ્યા જેને કહેવાય, કે આપણા બધાના મન પણ ચક્ર સમાન ઘૂમતા રહે છે, ફરતા રહે છે. ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથિની બલદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ને વાયુ રિવસ દુષ્કરમ. ભગવદ્ ગીતામાં શ્રી અર્જુનજી કૃષ્ણના પરમ સખા સ્પષ્ટ કહે છે કે હે ભગવાન, આ મન બહુ ચંચલ છે, ફરતું રહે છે, સ્થિર નથી. तो आपणु मन पण एक चक्रनी जेम भमतु रहे छे। अने एवी जग्या जाई मन संसारना विषयोमांथी निर्मुक्त थई अने पोताना जे आत्मवंदनी आत्म स्वरूपमय परमात्मा भगवान कृष्णमा चरणोमा लागे ई मन अन्य विषयोथी हटी अने यज्ञ वे भगवान विष्णु यज्ञ स्वरूपमां भगवानमां भगवानी कथामां भगवानना कीर्तनमां पूर्ण रीते एकाग्र थाय। अर्थात ज्यां भगवानी कथा थाय त्यां ज व्यक्तिओना मन अन्य विषयोमांथी निर्मूल थई अने भगवानमां लागशे। आ मनने नियंत्रण करवामां हरि कथा अने महामंत्र आ श्रेष्ठ उपाय छे। તમે જોજો અનુભવ કરજો, તમારું જ મન છે, તમારી પાસે છે અનુભવ છે બધા, આમાં આ સૂક્ષ્મ શરીર છે, મનોબુદ્ધિ અહંકાર એ વચ ઇતિ મે ભિન્ન પ્રકૃતિ, ભગવાન ગીતામાં કે અષ્ટધા। આ મન સૂક્ષ્મ વસ્તુ છે, બધાની પાસે સેપરેટ પોતાનું મન છે, એ તમે ઝેરોક્સ કરાવો એક્સરે કઢાવો તેમાં આવે નહીં। ઘણા કે મારા મનનો ફોટો લેવો એ આવે જ નહીં, પણ અનુભવીય છે, કારણ કે છે એટલે સૂક્ષ્મ છે, પણ ચંચલ છે બધાનું। પણ જ્યારે કોઈ પવિત્ર વૈષ્ણવ શુદ્ધ ભક્ત ભગવાનની પાવન લીલાઓને કહેતો હોય અને કર્ણને શબ્દોમાં લગાડવામાં આવે તો સ્વાભાવિક કેટલો સમય વહી ગયો અને ક્યાં બેઠો છો ને શું કામ છે એ બધું ભૂલાઈ જાય। મન કૃષ્ણ કથા દ્વારા કૃષ્ણની લીલા ગુણ નામમાં પરોવાઈ જાય છે। આનો આપણી જેવા બદ્ધ જીવાત્માઓને અનુભવ છે, થોડી માત્રામાં, કોઈને વિપુલ માત્રામાં, પણ એ કથાના શબ્દોમાં ધ્યાન આપે તો। એક સંત કહેતા હતા વૃંદાવન કે આ જે ચિત્ત ચોર છે ને માખન ચોર જે છે ને, પોતાના નામ ગુણ લીલાથી બધાના ચિત્ત ખેંચી લે। સવારે હું કૃષ્ણ શબ્દની વ્યાખ્યા આપતો હતો, આમ તો સમય અભાવમાં ઘણું રહી ગયું, પણ શ્રીલ પ્રભુપાદજી કૃષ્ણ શબ્દનો સીધો અર્થ કરતા, ઓલ એટ્રેક્ટિવ, સર્વાકર્ષક, જે બધાને ખેંચી લે, કરશતી કૃષ્ણ પોતાના સૌંદર્યથી, પોતાની મધુર મુસ્કાનથી, પોતાના નૃત્યથી, પોતાના વેણુવાદનથી। ભગવાન 64 કલાના અખિલ ગુરુ છે, સર્વત્ર કલા સર્વત્ર ગુણ ભગવાનમાં નિત્ય નવીન વિદ્યમાન છે, અને એટલા માટે આખા જગતના દેવતાઓને ઋષિ મુનિ પ્રત્યેકને ભગવાન ખેંચી લે, આકર્ષિત કરી લે। અને એવા ભગવાનની મનોહર લીલા છે ને, ઈ વલ્ભાચાર્યએ ગાયું નહીં, મધુરાધિપતે અખિલમ મધુરમ, ખીલ શબ્દનો અર્થ થાય અધૂરું, અખિલ શબ્દનો અર્થ થાય પૂર્ણ। શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણનું એવી કોઈ વસ્તુ નથી જે મધુર ન હોય, મધુરાથી મધુર છે ભગવાનનું સર્વાંગ વપુ। અને એવી જ રીતે એની લીલા, અને અમારા ગુરુદેવ તો કહે છે કે એ લીલા જે સાંભળે એ તે, અને એ લીલા જે કહે એ પણ મધુરાથી મધુર થઈ જાય, સ્વાભાવિક છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ વિલાસનો અંશ અને એની એક અતરંગા શક્તિનો પ્રભાવ સ્વાભાવિક પડે છે જીવાત્મા। તો કે ભગવાનનો ચિત્ત માખણ ચોર છે ને બધાના ચિત્ત ચોરી લે, એટલા માટે કોઈ પણ વ્યક્તિ જેને સંસારમાં રસ હોય, સગા સ્નેહીઓમાં પ્રેમ હોય અને હજી જન્મ મૃત્યુમાં વધારે ને વધારે ચક્કર કાપવા હોય, એને કૃષ્ણની લીલા ઓછી સાંભળવી, નગર રહી નહીં એ કઈ। પણ અમુક આપણા ભાવનગરના ગુજરાતીઓ કે બહુ પાકા, કાંઈ વાંધો નહીં, તમ તાર લીલા કયો ફાવે એવી કયો, આપણે કહેશું પણ લીલા સાંભળશો તો તમારું મન સંસારમાંથી ભગવાનમાં લાગી જાય, મન લઈને આવી તો ને, મન તો ઘેરે છે, તમ તાર કયો મન કથામાં રાખવી તો મન ને ચોરી જાય ને ચિત્ત ચોર। ભગવાન તો ચોરાગ્ર ગણ્યમ પુરુષમ નમામી, સકલ કુશલ ચોર છે, જે મન દ્રશ્યમાન નથી એને ચોરી લેશે। ગોપિયાના મન ચોરી લીધા, પણ આ કે મન કથામાં લઈને આવી, મન તો અમે ઘેરે જ મૂક્યો એટલે જલસા કરો તમ તારે, એટલા માટે કથાની અંદર મનની પણ પ્રધાનતા છે। નેમી શરણની અંદર સુત ગોસ્વામી જ્યારે આસીનમ થયા ગાદી ઉપર, ત્યારે ત્યાં શૌનક આદિ ઋષિવિંદ भगवान द्वारा मळेला संकेत द्वारा ब्रह्माजी द्वारा मळेला संकेत ने लई अने लांबो यज्ञ माटे तैयार थया। जुओ भागवतम नी शुरुआत भगवत गीता ज्यां पूरी थाय छे त्यांथी थाय छे। गीता मां कृष्ण कहे छे सर्व धर्मान परित्यज्य अर्जुन, बधा प्रकारना धर्मो ने छोड़, माम एकम शरणम ब्रज, मारी शरण मां आव। अत्यारे एवं आश्चर्य लागे ने के अरे राम राम, गीता ने मानवा वाला, गीता नो प्रचार करवा वाला, कृष्ण नी शरण सिवाय बीजे बीजे मथे छे ने पाछा गीता ना नारा लईने फरे छे। है ना भगवान शू गीता पूरी करती वक्त गया कही गया के माम एकम शरणम ब्रज, बधा धर्मो छोड़ो। आ नैमिषारण्य ऋषि मुनिओ यज्ञ करी रह्या हता, यज्ञ एक धर्म अनुष्ठान हतु, पण जेवा सुत गोस्वामी आव्या तो यज्ञ ने छोड़ी दीधो। हवे आपणे तो तथाकथित नाना मोटा धर्म लईने बैठा छे, शारीरिक अने मानसिक धर्मनी उहापोहमां आपणे आपणो आत्मानो स्वरूपगत धर्म भगवत सेवा थी विमुख बनी गया छे, अने एना कारणे मायाए पकड्या छे। कृष्ण बहिर्मुख हैया भोग वांछा करे, निकटस्थ माया तारे झपटिया धरे। चैतन्य महाप्रभु भगवान ने जीव जेवो भूले ने तो भगवान नी बहिरंगा प्रकृति माया ने झपट देने पकड़े छे, अने पछी दंड पर दंड, कबू स्वर्गे उठाय कबू नरके डुबाय, दंड जाने राजा जाने नदी ते चुबाय। अनेक प्रकारना त्रितापना क्लेश थी, जन्म मृत्यु जरी जरा व्याधिना क्लेश थी ये जीवात्मा ने असह्य दुख प्रदान करे। पण जो भागवत कथाना संसर्ग थी वैष्णवना सानिध्य ने शरणागति थी भगवत अनुमुख थाय, कृष्ण चरण मां मत मती लागे, रति लागे, कृष्ण नाम नो उच्चारण करतो थई जाय, तो जहां कृष्ण तहां नहीं माया अधिकार, અને જ્યાં કૃષ્ણ છે ને ત્યાં માયાનો કોઈ અધિકાર નથી। કારણ કે કૃષ્ણ સૂર્ય સમ, માયા હોય અંધકાર, કૃષ્ણ સૂર્ય સમાન। જો સૂર્ય હોય ને તો એને રાત હોય જ નહીં, રાતની સત્તા જ નથી, સૂર્યનો અભાવ રાતની સત્તા નિર્માણ કરે છે અંધકારના અનાયાસ। એટલા માટે ગમે એ રીતે મનથી તનથી ધરથી વચનથી કાયાથી भागवत नी अंदर 11मा स्कंद मां आवे छे, कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा सुतः स्वभावा करोति यद्यत् सकलं परस्मै नारायणाये ति समर्पयेत। કાયા વાચા મન બુદ્ધિ જે મળ્યું છે ને એનાથી નારાયણની સમર્પણ કરવાનું છે, અન્યથા લોકોયમ બંધનમ, કર્મનું બંધન ચાલુ થશે। ઈ વાતને આ ગીતાના સારને ઋષિમુનિઓ જાણતા હતા, એટલા માટે સુદ ગોસ્વામી આવ્યા ને તો લાંબો સમયનો યજ્ઞ પણ બંધ થયો અને ભાગવત કથા પ્રારંભ થઈ। તો ભાગવતની કથા નૈમિષારણ્યમાં સુત ગોસ્વામી વક્તા છે, શૌનક આદિ શ્રોતા છે, આ એક ઇતિહાસ છે સંક્ષેપમાં। પણ સુત ગોસ્વામી કોણ છે, ક્યાંથી આવ્યા એક પ્રશ્ન થાય। સુત ગોસ્વામીનું મૂળ નામ છે ઉગ્રસ્રવા। આ સુત જે છે એ જાતિવાચક નામ પણ છે અને કથા કહેવામાં જે પ્રવીણ હોય એને પણ સુત સંજ્ઞા દેવા, સુત સંજ્ઞા પર્યાયવાચી ઘણા શબ્દો થાય, અર્થ રથ હાંકતા હોય ને એને સુત કહેવાય, પણ વાસ્તવમાં મનુસમૃતિ અનુસાર આપણે જો તત્વ વિચાર જઈએ ને તો બ્રાહ્મણ્ય ક્ષત્રિય જાતો ઇતિ સુત સંજ્ઞા। બ્રાહ્મણીને ક્ષત્રિય દ્વારા કોઈ પુત્ર થાય એને સુત સંજ્ઞા દેવામાં આવે છે। ઉગ્રસ્રવા નામના ઋષિ નું પરમ સૌભાગ્ય એ હતું કે મહામુનિ શુકદેવ જે યોગિનમ પરમમ ગુરુ જે સર્વભૂત હૃદયમ મુનિ વિરક્ત ચક્ર ચૂડામણી એવા શુકદેવ ગોસ્વામીના સાનિધ્યમાં બેસી અને પૂર્ણ સાતેય દિવસની અખંડ અક્ષય આ ભાગવત કથાને એણે સાંભળી, જ્યારે ગંગાજીના તટ ઉપર પરીક્ષિત મહારાજને આ ભાગવતની કથા કહેવામાં આવી રહી હતી, એ દિવસે સુખદેવ ગોસ્વામીને પ્રત્યક્ષ બેઠા હતા બિલકુલ પરીક્ષિતજીની બાજુમાં, અને બેઠા હતા ને તો બેઠા હતા, કારણ કે ના તો કોઈ વિરામ નતો, આપણી ઘોડે નતો 8 થી 11 પર ઘડીક હુયાવો ઘડીક ખાયાવો ઘડીક વ્યવહાર ઘડીક ધંધો બધે થી એક એક વર્ષથી છૂટા થાવ ઘડીક આવો બકાડવા એમ નતું. રાત દિવસ કન્ટિન્યુઅસ કથા ચાલતી હતી અને શ્લોક ની પ્રવાહી ધારા, નહીં વ્યાખ્યા નહીં ગુજરાતી નહીં કઈ નહીં. ને સાંભળ્યું અત્યારે તો કેવું છે, પ્રાયણ અલ્પાયુષ્ય સભ્ય કલો યસ્મિન યુગે જના મંદાસુ મંદ મતયો. કળિયુગ આવ્યો ને તો કળિયુગ ના પ્રભાવે વ્યક્તિના આયુષ્ય ઘટી ગયા ને, એમની હરે હરે બુદ્ધિ નું સ્તર ઘટી ગયું, ભાગ્ય ઘટી ગયું, અને ઉપદ્રતા રોગ ઉપાધિ ચિંતા વધી, ઉપદ્રવ વધી ગયા. પણ પહેલાના ઋષિ મુનિઓ શ્રુતિધર હતા, એક વાર શ્રવણ કરે ધારણ કરી લે આખું ભાગવત એઝ ઇટ ઇઝ. સુખદેવજીના મુખ કમલથી નીકળતો આ જર્જર જરતું તબ કથા અમૃતને ધારણ કરી લીધું. તો જુઓ બે વાત, એક તો સુખદેવ જેવા મહામુનિ પાસેથી એને શ્રવણ કર્યું હતું પ્રત્યક્ષ. અત્યારે તો હું તમી જેટલું સાંભળીએ છીએ ને એટલું સમજતા નથી, અને જેટલું સમજીએ છીએ એટલું યાદ રાખી શકતા નથી, જેટલું યાદ રાખીએ છીએ એટલું જીવનમાં ઉતારી શકતા નથી, ઘટત ઘટત ઘટ જાય. પણ ત્યાં એવું નહોતું, પ્રત્યેક વ્યક્તિ એક એક શબ્દને ઝીલી લેતા હતા સાંભળતા હતા. અને રોમહર્ષણ સૂત જે નૈમિષારણ્યમાં વખત પહેલા કથા કહેતા હતા, શ્રી દાઉજી મહારાજ બલરામજી જ્યારે ત્યાં પધાર્યા અને વ્યાસ ગાદી ઉપરથી ઉભા ન થયા અને પરમ ભગવાન બલરામજીનું અપમાન એને અનુભવ કર્યો અને ઘાસના તણખલાથી રોમહર્ષણ સૂતનો વધ કર્યો ને, ત્યારે નાના બ્રાહ્મણોએ કલ્પાંત કર્યો કે અરે હવે અમને કથા કોણ કહે છે, બલરામજી તમે આ શું કર્યું? ત્યારે કીધું મારી કૃપા આશીર્વાદથી આમનો પુત્ર જે કથા કહેવામાં પરમ પ્રવીણ છે એ તમને આવીને કથા કહેશે. અર્થાત સૂત ગોસ્વામી બલરામજીની કૃપા પાત્ર વ્યક્તિ હતા. આ બીજો સંકેત મળે, ભગવાન કૃષ્ણ ખૂબ ક્યારેક ક્યારેક દાઉજીની મજાક કરતા. મહાભારતમાં દાઉજી મહારાજ તીર્થયાત્રામાં વૈયા ગયા હતા, જ્યારે મહાભારતનું યુદ્ધનું આગમન થયું ને આવાહન, ત્યારે દ્વારિકાની અંદર પ્રશ્ન થયો કે કોણ એ કોના કોને સહાય કરશે, બે પક્ષ હગા હતા. ત્યારે દાઉજી મહારાજે કીધું ઘરના માણા બાંધતા હોય ને તો આપણે કઈ વૈયું જવાય, પણ કૃષ્ણ કે હું અર્જુનને છોડી નહીં, હું મારા ભક્તોને કોઈ દિવસ છોડતો નથી. દાઉજી મહારાજ કે હું તીર્થયાત્રા કરીશ, તો કે કરો પણ હું તો યુદ્ધમાં ભાગ લઈશ. ભગવાનની આ વિશેષતા છે વાસ્તવમાં કૃષ્ણની, કે થોડીક પણ એની ભક્તિ કોઈ રાય જેટલી કરે ને તો હિમાલય જેટલી મારો વાલો માને, અને ભૂલતા નથી ચૂકતા નથી. દ્રૌપદીના એક એક ધાગાને 999 ચીર આવી દીધા, ચીરનો ઢગલો થઈ ગયો વસ્ત્ર અવતાર. કોઈનું રાખવાની ઠાકોરજીને આદત જ નથી, બે હાથ વાળા શું દેવાના, 1000 હાથે પાછું દેશે. અને આમ તો બધું એનું જ દીધેલું હોય છે, પ્રત્યેક જીવાત્મા હોય કે દેવ હોય કે ઋષિ હોય કે સ્વર્ગ હોય કે બધી જગ્યાએ છે ઈ કંટ્રોલ. તો ભગવાન કૃષ્ણ જયારે ક્યારેક ક્યારેક મજાક કરતા ને દાઉજી ને, ત્યારે કેતા અચ્છા તમે તીર્થયાત્રા જોઈ લીધી તમારી, ત્યાં જઈને સાધુને પતાવી દીધો તમે. કારણ કે મહાભારતના યુદ્ધમાં જયારે ભીમસેને ગદાનો પ્રહાર કર્યો દુર્યોધનની જંઘા ઉપર, ત્યારે દાઉજી મહારાજ ક્રોધમાં આવી ગયા કે આને ગદા યુદ્ધથી વિરુદ્ધ કર્યું છે, આને હું જીવતો નહીં છોડું, ગદા લઈને ભીમ તરફ. કૃષ્ણ વચ્ચે પડ્યા, બસ દાઉજી મહારાજ જરાક સાંભળો, તારું સાંભળવું નથી, તારું સાંભળે એ મૂંગો થઈ જાય, બોલવા જેવો રહેતો એટલે તારું પછી સાંભળીશ. પેલા ભીમને થાકે પણ તમે યુદ્ધમાં ભાગ લીધો નથી છેલ્લે હું, થાકે પણ અધર્મ તો પેલા કેટલાય અધર્મ થયા હતા, ક્યાં ગયા હતા? અભિમન્યુને હાથા જણાય જઈને માર્યો, દ્રૌપદી ક્યાં હતા એ વખતે? અત્યારે તમને અધર્મ દેખાય? અધર્મ નથી, એની પ્રતિજ્ઞા પૂરી કરી છે. કારણ કે કપડું ઊંચું કરીને એને દ્રૌપદીને કીધું કે અહીંયા બેહારી છે, તેથી ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે પૂર્વજોને મોઢું નહીં દેખાડું જ્યાં હોય ત્યાં, આનો પગ નહીં તોડું ત્યાં. ભગવાન કૃષ્ણ બધી રીતે, નકર દાઉજીના કોપ થી વખતે ભીમ ગયેલા જ હતા, હરે કૃષ્ણ હરે રામ, જો કનૈયો ન હોત. કેવલ શસ્ત્ર અસ્ત્રથી રક્ષા કરે એવું નથી, આ પરમ પ્રતાપી બ્રાહ્મણો અને આવા દેવતાઓ ભગવાનના સ્વરૂપ અવતારોથી પણ ભગવાનને રક્ષા કરેલી છે, વચનોથી પણ પાંડવોની. તો ભગવાન કહેતા કે હા તમારી તીર્થ યાત્રા તો જોઈ લીધી, ના જેને તે તીર્થમાં જેને માણસ સાધુ. એટલે ભગવાન ક્યારેક ક્યારેક આવું દાઉજી મહારાજ એની લીલા આગળ આવશે તો તમને ઓર ક્લિયર થઈ જશે. ત્યારે રાજસૂર્ય સભામાં આવી બેનો સંવાદ છે, પણ હું તમને અહીંયા ઈ કહી રહ્યો છું કે સૂત ગોસ્વામી રોમ હર્ષણ સૂતના પુત્ર, રોમ હર્ષણ અથવા લોમ હર્ષણ, રોમ અને લોમ એક જ અર્થ, ર લયો ભેદા, જેવી રીતે જ નૈયા યમ ના કયો કે જમ ના કયો, અને લોમ નો અર્થ એ રૂવાડા, રોમ નો અર્થ જે કથા કહેતા ને તો રૂવાડા ઉભા થઈ જતા એવા કથાના રસિયા હતા એમના પિતા. અને આમ તો એ પોતાને લોમ જાતિ કહે છે, વિલોમ જાતિમાંથી નિમ્ન જાતિમાં અમે થયા. પણ વાયુ પુરાણની અંદર બહુ સુંદર ઇતિહાસ છે સુત ગોસ્વામી, રોમહર્ષણજી એના પિતા જયારે ઉત્પન્ન થયા ત્યારે કેવલ નિમ્ન જાતિથી સુત સંજ્ઞા નથી પડી. દેવતાઓ યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર બ્રહ્માજી ને બધા દેવતાઓ બેઠા હતા, એમાં ઇન્દ્રદેવ આહુતિ દેતા હતા, દેવગુરુ બૃહસ્પતિ પણ આહુતિ દેતા હતા, અને ઘીની દીધેલી આહુતિ યજ્ઞની અંદર બૃહસ્પતિની અને એની ઉપર ઇન્દ્રની આહુતિ પડી ને એમાંથી એક પુરુષ પ્રગટ થઈ ગયા જે છે રોમહર્ષણ હતા. વાયુ પુરાણની અંદર આ કથા, તો દેવરાજ ઇન્દ્ર ક્ષત્રિય છે અને આ બાજુ બ્રાહ્મણ છે બૃહસ્પતિ, અને બ્રાહ્મણ આ ક્ષત્રિય જાતો સંજ્ઞા તોય પૂરી પડાવી સૂતની. પણ વિપ્રર્ષે ભૂરી તેજસ સ્વયં સુત ગોસ્વામી કહે છે કે શિષ્ય તદ અનુગ્રહાત બ્રુયુસ્નુપ્તસ્ય શિષ્યસ્ય ગુહ્યમપિ ગુહ્યત. જ્યારે કોઈ શિષ્ય ગુરુ પ્રત્યે અતિ સ્નેહવાન થઈને સેવા કરે ને ત્યારે અતિ ગૂઢ રહસ્ય પણ શિષ્ય સમક્ષ ગુરુ પ્રગટ કરે છે. સુખદેવ ગોસ્વામીએ પોતું રહસ્ય સુત ગોસ્વામીને કીધું, અને ભાગવતના પ્રસંગો બતાવે છે ગહન અધ્યાય અંતર્ગત કે કેવલ સાત દિવસ જ નહીં, એ સિવાય પણ સુત ગોસ્વામી સુખદેવ ગોસ્વામી સાથે એકાંતમાં રહેલા છે. શ્લોકોના ટીકા બતાવે છે આ વાત. અને એવા સુત ગોસ્વામી જેના વિશે નિમિષારણ્ય ઋષિઓએ ત્યાં સુધી કહી દીધું, ત્વયા ખલુ પુરાણાની ઇતિહાસાની ચા નઘ, બધા જેટલા વેદ પુરાણ ઇતિહાસ છે ને તમે પૂર્ણ નિષ્પાપ છો અને સંપૂર્ણ જાણો છો. વેદ વિદામ શ્રેષ્ઠ ભગવાન બાદરાયણ, જેટલું મહર્ષિ વેદવ્યાસ જાણે છે ને પુરાણ વેદ ઇતિહાસ એટલું તમે જાણો છો. બોલો, કોઈ કમ નહોતા સુત ગોસ્વામી. અને એવા સુત ગોસ્વામી હરિકથા માટે આજે બેઠા છે અને એના ચરણોમાં શૌનક આદિ ઋષિ વૃંદ ભાગવત ગ્રંથ અનુસાર છ પ્રશ્નો પૂછે છે. પણ આપણી ચર્ચાનો એ કાલનો વિષય છે, હું કેવલ ભાગવત ઉપક્રમની અંતર્ગત તમને આ ઇતિહાસ દઈ રહ્યો છું કે નેમિષારણ્યમાં શૌનક અને સુતનો સંવાદ થયો, એ સંવાદને વેદવ્યાસે લિપિબદ્ધ કર્યો, એની પહેલા શુકદેવને પરીક્ષિતે જે ગંગા કિનારે સંવાદ કર્યો હતો શ્રીમદ ભાગવતમ, આ તો શ્રુતિધર લોકોનું કામ હતું ત્યારે લિપિબદ્ધ ન, પણ કળિયુગના લોકોને લક્ષ્યમાં લઈ અને મહર્ષિ વેદવ્યાસજી આ કાર્ય કર્યું. તો સુખદેવ પાસે ક્યાંથી આવ્યો? સુખદેવ પહેલા એ પ્રથમ સ્કંદમાં ત્રણ ઇતિહાસ છે, નારદ અને વ્યાસ વચ્ચે ભાગવત સંવાદ થયો, વ્યાસદેવ એના પુત્ર સુખદેવને કીધો, સુખદેવ પરીક્ષિત સંવાદ થયો, સુખદેવ પાસેથી સુત ગોસ્વામી સાંભળ્યું, સુત ગોસ્વામી અને શૌનક ઋષિ વૃંદ વચ્ચે અદિવ્યત ભાગવતની કથા થઈ જેને મહર્ષિ વેદવ્યાસે લિપિબદ્ધ કર્યો અને એ પ્રત્યક્ષ શ્લોકોમાં આપણી સામે ઉપલબ્ધ છે. મૂળ ભાષા સંસ્કૃતમાં છે, પણ વૈષ્ણવોની અતિ અનુકંપા છે કે હિન્દી ગુજરાતી બધી ભાષાઓમાં શિલ પ્રભુપાદજીની કૃપાથી એક એક શબ્દના અર્થ સાથે ઉપલબ્ધ છે. અને પાછું મૂળ બહુ ધ્યાન રાખવું જોઈએ ભાગવતની કથાને સાંભળતા અને વાંચતી વખતે. ઘણી વાર લોકો પ્રશ્ન કરે, અમારા ભાગવતમાં આમ લખ્યું છે, ફલાણા બાપુના ભાગવતમાં આમ લખ્યું છે, ફલાણા સ્વામીના ભાગવત, કોઈના સ્વામી બાપુનું આ નથી, આ વેદવ્યાસનું છે, એમાં લખ્યું હોય હાલશે, એની અંદર ઉમેરવા કોઈ ક્યાંક દ્રષ્ટાંત નાખી દીધું હોય, કોઈ ક્યાંક પોતાનું ઓઠું નાખી દીધું હોય તો એ સનાતન ન થઈ જાય. અમારું ભાગવત એ તમારું ભાગવત આવતું જ નથી, આપણું પેલા બોલતા શીખ, કારણ કે મહર્ષિ વેદવ્યાસે અમારે તમારે હાટો લખ્યું જ નથી, બધા જગતના જેટલા મનુષ્યો છે ને એ બધાને ગીતા ને ભાગવત લાગુ પડે છે. જીવ હોવો જોઈએ બસ. આમાં અમારા તમારાનો સંકીર્ણતાનો પ્રશ્ન જ ક્યાં? અને હંમેશા યાદ રાખવું જોઈએ, દરેક આશ્રમમાં દરેક વ્યક્તિએ પોતપોતાનું લખ્યું જોઈએ. પ્રમાણિત વેદવ્યાસનું રહેશે મૂળ સંસ્કૃત. પણ અત્યારના લોકો સંસ્કૃત શ્લોકો લખતા જ નથી, એનો સાર લખવા જાય ગુજરાતીમાં અથવા હિન્દીમાં અને એને સમજાવવા કે દ્રષ્ટાંતને ઓઠા નાખતા જાય. ત્યાં સુધી વાંધો નથી, પણ એમાં પોતાના મનના વિચારો નાખતા જાય. તો એવા ભાગવતથી આપણું કાંઈ ભક્તિ કે પ્રેમ જાગશે નહીં. એટલા માટે આ વસ્તુને સમજવી રહી ગુજરાતના પ્રેમી ભાવિ વૈષ્ણવોએ કે નહીં, સત્ય શું છે, મૂળ પાસે તો જવું જ પડશે. જે ફળની તમે આશા રાખો છો એ ફળના પૂર્ણ રસ તત્વ વિજ્ઞાનને સમજવું હોય તો એની મૂળ પાસે તો પહોંચવું જ રહ્યું. એવા શૌનક મુનિ જે ભગવાન કૃષ્ણની ભક્તિ રસથી પરિપૂર્ણ છે અને કૃષ્ણ કથાના પૂર્ણ આસ્વાદક છે, એટલા માટે જેને યજ્ઞને ઠુકરાવીને કૃષ્ણ કથા સાંભળવા બેઠા છે, તો શું કામ વેદવ્યાસજી નો કે કથા રસાસ્વાદક? અસ્તમાં રસિક વક્તા છે, રસિક શ્રોતા છે. અને એ પૂછે છે, અજ્ઞાન અધ્વાંત વિધ્વંસ ક્રાંતિ છે અને જે અજ્ઞાનને પૂર્ણ વિધ્વંસ કરવાનો સામર્થ્ય ધરાવે છે. સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ તત્ર જ્ઞાન વિરાગ ભક્તિ, જ્ઞાન ભક્તિ વિરાગ ને વિવેક વર્ધતે, જેનાથી વિવેક નો ઉદય થાય. આ કળિયુગના અજ્ઞાન માંથી માયા માંથી વ્યક્તિ પૂર્ણ રીતે નિર્મૂળ થઈ જાય. ઈ ઘોરે કલોપ્રાય જીવસ્ય અસુરતા ગતા, કળિયુગના પ્રભાવે પ્રત્યેક જીવ અસુરતાને પ્રાપ્ત થયો છે. તો કૃષ્ણ પ્રાપ્તિ કરમ સાધનમ અધુના, અત્યારે કૃષ્ણ પ્રાપ્તિ માટે પરમ શ્રેષ્ઠ સુગમ સાધન કયું છે તમ બ્રુહી એને કહો. કેટલો સુંદર પ્રશ્ન છે. જુઓ, જ્ઞાન ભક્તિ વિવેકનો ઉદય થાય, અજ્ઞાન માયા અંધકારનો વિનાશ થાય, જીવ પોતાના સ્વરૂપમાં આવે, અસુરતાનો ત્યાગ કરે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય, એવો સરળ સુગમ સાધન અમને બતાવો. આને કહેવાય પ્રશ્ન. નહી તો અત્યારના લોકો તો ભગવાન ને ગુરુ આગળ જાય ને તોય તે સંસારની મિથ્યા વસ્તુ માંગવા. મારા ઘરે કેમ ગાડીઓ વચ્ચે, બંગલા વચ્ચે, છોકરા વચ્ચે, વ્યવહાર વચ્ચે, બસ સંસારી વસ્તુ માંગવાની. મારું ધન કેમ વચ્ચે? ગુરુની પાસે એ હાટું નથી જવાનું. જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ, વૈષ્ણવ સંતો પાસે જઈ અને તમે સંસારની નશ્વર મિથ્યા વસ્તુઓની જો માંગ કરતા હો તો એ આપણી મૂર્ખતાનું સૂચક છે. કારણ કે એ તો કર્મમાં ભાગ્યમાં હોય તોય મળવાનું છે. અને આવી આપણી પ્રવૃત્તિને માનસિકતાના રીતે અત્યારના તથાકથિત સાધુના વેશમાં જે ઢોંગીઓ છે આપણને છેતરે છે. કઈ કરે, જા તારું થઈ જશે, તારું આમ થઈ જાય, એનું થઈ જાય આપણા લીધે. આપણે જેવા 15મી ચેલા વળી જાય ને તો એનું હાલે, આપણું ધમકનું ઘટે. પણ કળિયુગનો પૂર્ણ પ્રભાવ છે, અહીંયા સ્પષ્ટ વાત થઈ રહી છે. ચિંતામણી લોકમ સુખમ, ચિંતામણી વણી જાય ને તો સંસારનું બધું સુખ મળી જાય. સ્વર્ગ સંપદમ, અને સ્વર્ગના જે કલ્પ વૃક્ષ વૃક્ષો મળી જાય ને તો એ બધી ઈચ્છા પૂરી થઈ જાય. પણ યત પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠ યોગી દુર્લભમ, પણ જેની ઉપર વૈષ્ણવ સદગુરુ કૃપા પ્રસન્ન થાય ને એને વૈકુંઠ મળી જાય. એટલા માટે ભગવત ધામ પ્રાપ્ત થાય, ભગવત ચરણ રતિ પ્રેમ પ્રાપ્ત થાય એવું સરળ સુગમ સાધન બતાવો. સુતવાચ પ્રીતિ શૌનક ચિત્તે તે, આ પ્રશ્નને સાંભળી અને શૌનક મુનિના પ્રશ્નને સાંભળી અતિ પ્રસન્ન ચિત્તે શ્રી સુત ગોસ્વામી સ્પષ્ટ કહે છે, કાલ બાલ મુખમ ગ્રાસમ ત્રાસ નિર્ણાશ હેતવે. કાલ વ્યાલ મુખમ ગ્રાસમ, કેટલો સુંદર શબ્દ છે. અત્યારે પ્રત્યેક મનુષ્ય નહીં, પ્રત્યેક જીવાત્મા જેને જડ શરીર પ્રકૃતિગત પ્રાપ્ત છે એ બધા કાળના મુખના કોળિયા છે. કાલ વ્યાલ, વ્યાલ શબ્દનો અર્થ થાય અજગર, સાપ. અને મુખમ ગ્રાસમ, કાળના મુખના હું તમે કોળિયા છે. અને ત્રાસ નિર્ણાશ હેતવે, અને આમાંથી નિર્મૂળ મુક્ત થવું છે આ ત્રાસ માંથી, આ સંકટ માંથી, આ મહાન દુઃખ માંથી. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ
कलो किरण भासित અને એની માટે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર રૂપી દિવ્ય કિરણો પ્રેલાણે છે. આમ તો કિરણ શબ્દ સુખદેવ એમ ઇતિ અર્થ ઘણા સંતોએ અર્થ કર્યો છે. સુખદેવજી દ્વારા ગાયેલું આ પરમ પવિત્ર ભાગવતની આ દિવ્ય લીલા કથા વ્યક્તિને કાળના મુખમાંથી છોડાવી દેશે, અર્થાત અમરત્વ પ્રદાન કરાવશે, પોતાનું સ્વરૂપ પ્રદાન કરાવશે, જન્મ મૃત્યુના ફેરા ટાળી દેશે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રની આ પાવન કથા. સુદ ગોસ્વામી કહે છે, જેણે બધો વેદ ઇતિહાસ પુરાણનું પૂર્ણ અધ્યયન કર્યું છે એવા વ્યક્તિનું આ મંતવ્ય છે. જુઓ વૈષ્ણવો, આપણે સંસારના નશ્વર મિથ્યા કાર્યોમાં બહુ રચ્યા પચ્યા છે અને એના પ્રભાવે આપણે એ ભૂલી જાય છે કે આપણે મૃત્યુ તરફ દોડી રહ્યા છે. પ્રતિ સેકન્ડ આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. આજે 9 વાગવા આવ્યા ને તો આપણા જીવનમાંથી 9 કલાક ગઈ. ઘણા વ્યક્તિ એવા વેમમાં રહી ગયા કે ઓહો આજ તો હું 10,000 કમાઈને આવ્યો, આજ હું 25 લાખ કમાઈને આવ્યો, આજ 5 લાખ કમાઈને આવ્યો. આપણે એવરી સેકન્ડ લોસ સિવાય કાંઈ નથી કરતા જો હરિ ભજન નથી કરતા. કારણ કે હું તમે જે કમાઈને આવ્યા એ કમાણી સાથે આવે તો કૃષ્ણ 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 હરે હરે.